એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજની આપણી ચર્ચા એક એવા પુસ્તક પર છે જે આમ જુઓ તો નાનકડું છે, પણ જેણે દુનિયામાં શું કહેવાય મોટા વિચારોના ભૂકંપ સર્જ્યા છે. આપણે વાત કરી રહ્યા છીએ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સના કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો વિશે, એટલે કે સામ્યવાદી જાહેરનામા વિશે.
હા, બરાબર. ખરેખર આ પુસ્તક 1848માં લખાયું, એટલે લગભગ 175 વર્ષ પહેલાં. પણ જુઓ ને, આજે પણ એની ચર્ચા એટલી જ, એમ કહી શકાય કે ગરમા ગરમ થાય છે.
હા, સાચી વાત છે.
અસમાનતા, પૈસાની દુનિયા કેવી રીતે ચાલે છે, ઇતિહાસ કઈ દિશામાં જાય છે, આ બધા સવાલોના જવાબ શોધવામાં આ પુસ્તકનો ઉલ્લેખ તો વારંવાર આવે જ છે.
અને એટલે જ, ભલે કોઈ એના વિચારો સાથે સહમત હોય કે ન હોય, પણ દુનિયાભરની રાજનીતિ અને સમાજ પર એની જે અસર થઈ છે એને નજરઅંદાજ કરવી તો મુશ્કેલ જ છે.
બિલકુલ.
તો ચાલો આજે આપણે આ પ્રભાવશાળી પુસ્તકના વિચારોની સફર કરીએ અને સમજીએ કે તે શા માટે આટલું મહત્વનું રહ્યું છે આટલા વર્ષો પછી પણ. શરૂઆત કરીએ લેખકોથી. કોણ હતા આ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સ જેમણે આટલો બધો પ્રભાવ પાડ્યો?
કાર્લ માર્ક્સની વાત કરીએ તો 1818-1883 મૂળ જર્મનીના, પણ વિચારક એવા કે જેમને ફિલોસોફી, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, મતલબ આ બધાને ભેગા કરીને દુનિયાને જોવાની એક નવી જ રીત આપી. એમનો મુખ્ય વિચાર હતો ઐતિહાસિક ભૌતિકવાદ, એટલે કે સમાજનો જે પાયો છે ને એ પૈસા અને ઉત્પાદનના સાધનો પર ટકેલો છે અને બાકી બધું કાયદા, રાજકારણ, સંસ્કૃતિ એ બધું એના પર નિર્ભર છે.
એટલે આર્થિક રચના જ બધું નક્કી કરે એમ?
હા, મોટા ભાગે. અને એમનું બીજું મોટું કામ હતું મૂડીવાદની ઊંડી આલોચના, જે એમના પ્રખ્યાત પુસ્તક દાસ કેપિટલમાં જોવા મળે છે.
અને રસપ્રદ વાત એ પણ છે કે તેમના વિચારો કોઈ એક જગ્યાએથી નહોતા આવ્યા. જર્મન ફિલોસોફી, ફ્રાન્સના સમાજવાદી વિચારો અને બ્રિટનનું અર્થશાસ્ત્ર, આ ત્રણેયનો સંગમ હોય એવું લાગે છે, ખરું ને?
બરાબર. અને એમના ક્રાંતિકારી વિચારોને કારણે જ એમને દેશ છોડવો પડ્યો હતો. જીવનનો મોટો ભાગ પછી લંડનમાં ગાળ્યો.
અને એમના સાથી ફ્રેડરિક એંગલ્સ, એમની શું ભૂમિકા હતી?
ફ્રેડરિક એંગલ્સ 1820-1895 એ પણ જર્મન વિચારક, પણ એમની પૃષ્ઠભૂમિ થોડી અલગ હતી. તેઓ એક શ્રીમંત ઉદ્યોગપતિના દીકરા હતા.
ઓ, આ તો રસપ્રદ કહેવાય.
હા, અને એમણે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડની ફેક્ટરી પણ ચલાવી હતી, એટલે એમને પેલી ઔદ્યોગિક ક્રાંતિ અને ફેક્ટરીમાં કામ કરતા મજૂરોની હાલતનો સીધો પ્રત્યક્ષ અનુભવ હતો.
હા, અને એમણે એ અનુભવો પરથી એક પુસ્તક પણ લખ્યું હતું ને, ધ કન્ડિશન ઓફ ધ વર્કિંગ ક્લાસ ઇન ઇંગ્લેન્ડ.
બરાબર, એ જ. એટલે એંગલ્સ માત્ર માર્ક્સના બૌદ્ધિક સાથી નહોતા, એમના ગાર્ડન મિત્ર હતા અને આર્થિક રીતે પણ મોટો ટેકો આપ્યો હતો. કદાચ એમના વગર માર્ક્સનું આટલું કામ શક્ય ન બન્યું હોત.
તો કહી શકાય કે આ બંનેની જોડી, એટલે સિદ્ધાંત અને વ્યવહારનું મિશ્રણ.
ચોક્કસ.
માર્ક્સનું ગહન સૈદ્ધાંતિક અને ઐતિહાસિક જ્ઞાન અને એંગલ્સનો ફેક્ટરીઓ અને મજૂરોનો પ્રત્યક્ષ અનુભવ, આ બંને ભેગા થયા. અને તેઓ ખાલી પુસ્તકો લખનારા ચિંતકો નહોતા, એ સમયે યુરોપમાં જે મજૂર આંદોલનો ચાલતા હતા એમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. અને આ મેનિફેસ્ટો પણ એમને કોમ્યુનિસ્ટ લીગ નામના એક આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને લખવા સોંપ્યું હતું.
એટલે આ પુસ્તક માત્ર સિદ્ધાંત નથી સમજાવતું, પણ કંઈક કરવા માટે, બદલાવ લાવવા માટેનું એક આહવાન પણ છે.
બરાબર. તો આ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો છે શું ખરેખર, ટૂંકમાં કહેવું હોય તો?
જો, સૌથી પહેલા તો એ સમજવું પડે કે આ કોઈ બહુ જાડું, અઘરું ફિલોસોફીનું પુસ્તક નથી. આ એક નાનકડી પત્રિકા છે, પણ ખૂબ જ જોરદાર, જુસ્સાદાર અને રાજકીય. મુખ્યત્વે કોમ્યુનિસ્ટ લીગના સભ્યો અને દુનિયાભરના મજૂરો માટે લખાઈ હતી.
અને એનો હેતુ શું હતો?
મુખ્ય હેતુ હતો સામ્યવાદીઓના વિચારો અને લક્ષ્યોને ખુલ્લેઆમ, સ્પષ્ટ રીતે જાહેર કરવા. કારણ કે તે સમયે યુરોપમાં સામ્યવાદનો ડર ફેલાયેલો હતો, જાણે કોઈ ભૂત ફરી રહ્યું હોય.
હા, પેલી પ્રખ્યાત શરૂઆતની લાઈન.
હા, યુરોપ પર એક ભૂત ફરી રહ્યું છે, સામ્યવાદનું ભૂત. એટલે મેનિફેસ્ટો આ ભૂતની જે અફવાઓ હતી, જે ગેરસમજો હતી, એને દૂર કરીને સ્પષ્ટ વાત કરવા માંગતું હતું.
અને એમની મુખ્ય દલીલ શું હતી?
મુખ્ય દલીલ એ હતી કે અત્યાર સુધીનો જે માનવ ઇતિહાસ છે એ બીજું કંઈ નથી પણ જુદા જુદા વર્ગો વચ્ચેના સંઘર્ષનો ઇતિહાસ છે. સતત સંઘર્ષ.
જેમ કે?
કયા વર્ગો?
ભૂતકાળમાં જુઓ તો માલિક અને ગુલામ, પછી જમીનદાર અને ખેડૂત, અને આધુનિક યુગમાં એટલે કે એમના સમયમાં બુર્જવા અને પ્રોલેતારિયત.
બરાબર. આ બે શબ્દો મહત્વના છે. બુર્જવા એટલે મૂડીપતિ વર્ગ, જે ફેક્ટરી, જમીન, પૈસા એટલે કે ઉત્પાદનના સાધનોના માલિક છે, અને પ્રોલેતારિયત એટલે ઔદ્યોગિક મજૂર વર્ગ, જેમની પાસે વેચવા માટે પોતાના શ્રમ સિવાય બીજું કંઈ નથી.
પુસ્તક એ પણ સ્વીકારે છે કે બુર્જવા વર્ગે ઇતિહાસમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવી છે. એમણે જૂની સામંતશાહી તોડી, ઉત્પાદન જબરદસ્ત વધાર્યું, દુનિયાને એકબીજા સાથે જોડી, આ બધું કર્યું.
હા, એની પ્રશંસા પણ છે. પણ આ માર્ક્સ અને એંગલ્સ કહે છે કે આજ મૂડીવાદી સિસ્ટમમાં એવા આંતરિક વિરોધાભાસ છે, એવી સમસ્યાઓ છે જે એના પોતાના જ વિનાશનું કારણ બનશે.
અને આ વિનાશ લાવનાર શક્તિ કોણ બનશે?
પ્રોલેતારિયાત, મજૂર વર્ગ. મૂડીવાદે જ આ વર્ગને મોટા પાયે જન્મ આપ્યો છે. મેનિફેસ્ટો મજૂરોની સ્થિતિનું વર્ણન કરે છે. વેતન માટે ગુલામી અને પોતાના કામથી જ વિમુખ થઈ જવાની સ્થિતિ, જેને પરાયાપણું, એલિયનેશન કહ્યું.
અને પછી ભવિષ્યવાણી કરે છે કે આ જ વર્ગ એક દિવસ ક્રાંતિ કરીને મૂડીવાદને ઉથલાવી દેશે.
અને અંતિમ લક્ષ્ય શું રાખ્યું છે?
અંતિમ લક્ષ્ય છે બુર્જવા ખાનગી મિલકત, ખાસ કરીને ઉત્પાદનના સાધનોની માલિકી, એને ખતમ કરવી અને એક એવો સમાજ બનાવવો જ્યાં કોઈ વર્ગ ન હોય, કોઈ રાજ્યની જરૂર ન હોય અને ઉત્પાદનના સાધનો બધાની સહિયારી માલિકી ના હોય.
પુસ્તકમાં એક સરસ વાક્ય છે આના માટે.
હા, દરેકનો મુક્ત વિકાસ એ બધાના મુક્ત વિકાસની શરત છે.
તો આ મેનિફેસ્ટો ઇતિહાસ સમજાવે છે, ભવિષ્યની દિશા ચીંધે છે અને સાથે સાથે બદલાવ માટે લડવાનું પણ કહે છે. એટલે સિદ્ધાંત અને ક્રિયા બંનેનું મિશ્રણ છે.
બરાબર.
ચાલો હવે આ પુસ્તકના મુખ્ય વિચારોમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. પહેલો અને મૂળભૂત વિચાર ઇતિહાસ વર્ગ સંઘર્ષથી ચાલે છે. આ બુર્જવા અને પ્રોલેતારિયતની વાતને થોડી વધુ સ્પષ્ટ કરીએ. માર્ક્સે બુર્જવા વર્ગને કેવી રીતે જોયો? મતલબ એક તરફ એ ક્રાંતિકારી પણ છે અને બીજી તરફ સમસ્યા પણ ઊભી કરે છે.
હા, બરાબર. માર્ક્સ અને એંગલ્સે બુર્જવાની પ્રશંસા કરી છે. એ વાત સાચી કે તેમણે જૂની જળ સામંતશાહી વ્યવસ્થા તોડી પાડી, ઉત્પાદનના સાધનોમાં સતત નવીનતા લાવ્યા, વૈશ્વિક બજારો બનાવ્યા, એટલું બધું ઉત્પાદન કર્યું જે પહેલાં ક્યારેય શક્ય નહોતું.
પણ આ જ સિસ્ટમમાં સમસ્યાઓ ક્યાં હતી?
સમસ્યા એ હતી કે આ સિસ્ટમમાં વારંવાર આર્થિક સંકટ આવે છે, જેને એમણે અતિ ઉત્પાદનના સંકટ કહ્યા. એટલે કે સિસ્ટમ એટલું બધું બનાવી દે છે કે બજાર તેને ખરીદી શકતું નથી અને મંદી આવે છે, બેરોજગારી વધે છે.
હા, આ તો આપણે આજે પણ જોઈએ છીએ ક્યારેક ક્યારેક.
બરાબર. આ દર્શાવે છે કે મૂડીવાદ સ્થિર નથી, એના સ્વભાવમાં જ અસ્થિરતા છે. અને સૌથી અગત્યનું, બુર્જવા વર્ગે પોતાના ફાયદા માટે એક વિશાળ મજૂર વર્ગ એટલે કે પ્રોલેટારિયતનું નિર્માણ કર્યું
અને એમનું શોષણ કર્યું.
અને આ પ્રોલેટારિયટ શું તેઓ માત્ર બિચારા શોષિત જ હતા કે પછી એમનામાં કોઈ શક્તિ પણ જોઈ માગશે? પેલો પરાયાપણાનો વિચાર અહીં કેવી રીતે બંધ બેસે છે?
ના, તેઓ માત્ર શોષિત નહોતા. માર્ક્સ અને એંગલ્સે જોયું કે ફેક્ટરીઓમાં એકસાથે કામ કરવાથી, સમાન દુઃખ અને શોષણનો અનુભવ કરવાથી એમનામાં એકતા અને વર્ગ તરીકેની સભાનતા આવે છે. અને પેલું પરાયાપણું એ માત્ર કામનો કંટાળો નથી, એનાથી ઘણો ઊંડો અર્થ છે. એનો અર્થ છે કે તમે જે વસ્તુ બનાવો છો એના પર તમારો કોઈ અધિકાર નથી રહેતો. કામની જે પ્રક્રિયા છે એના પર તમારો કોઈ કંટ્રોલ નથી. તમે મશીનના એક પૂર્જા જેવા બની જાઓ છો. તમારી જે માનવીય સર્જનાત્મકતા છે એ મરી જાય છે. આ જે અનુભવ છે ને, એ જ એમને ક્રાંતિકારી શક્તિ બનાવે છે. એટલે માર્ક્સ અને એંગલ્સ એવું માનતા હતા કે પ્રોલેતારિયત જ ખરેખર ક્રાંતિકારી વર્ગ છે, કારણ કે એમની પાસે ગુમાવવા માટે કંઈ ખાસ છે જ નહીં, સિવાય કે પોતાની ગુલામીની સાંકળો.
બિલકુલ સાચું. એમની પાસે કોઈ જૂની વ્યવસ્થા બચાવવા જેવું નથી, એમને તો નવી વ્યવસ્થા બનાવવી છે. એટલે જ એમણે લખ્યું કે બુર્જવાનું પતન અને પ્રોલેતારિયતનો વિજય એ બંને અનિવાર્ય છે.
પણ પછી પેલો મોટો સવાલ આવે છે જે હંમેશા પૂછાય છે કે સામ્યવાદીઓ ખાનગી મિલકત ખતમ કરવા માંગે છે, મતલબ બધું જ બધાનું, આ આરોપનો જવાબ મેનિફેસ્ટો કેવી રીતે આપે છે?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે અને એના પર ઘણી ગેરસમજ થાય છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે વાત વ્યક્તિગત વપરાશની વસ્તુઓની નથી, તમારા કપડાં, ઘર વખરી કે નાની બચતની વાત નથી.
તો પછી શેની વાત છે?
વાત છે બુર્જવા ખાનગી મિલકતની, એટલે કે ફેક્ટરી, જમીન, મશીનરી, બેન્કો, જે ઉત્પાદનના સાધનો છે જેમાંથી વધુ મૂડી પેદા થાય છે, એની ખાનગી માલિકીની.
અને એમની દલીલ શું છે?
એમની દલીલ એ છે કે આ જે મૂડી છે એ કોઈ એક વ્યક્તિની અંગત મહેનતનું ફળ નથી, એ તો સમાજના ઘણા બધા લોકોના શ્રમથી બનેલી એક સામાજિક શક્તિ છે. એટલે એની માલિકી પણ કોઈ એક વ્યક્તિ કે નાના સમૂહના હાથમાં હોવાને બદલે સામાજિક હોવી જોઈએ, સહિયારી હોવી જોઈએ.
ઓકે, અને પેલી બીજી ટીકાઓ સ્વતંત્રતા, કુટુંબ, રાષ્ટ્ર વિશે, એના વિશે શું કહ્યું છે?
સ્વતંત્રતા વિશે તેઓ કહે છે કે મૂડીવાદી સમાજમાં જે સ્વતંત્રતાની વાત થાય છે એ મોટાભાગે વેપાર કરવાની, ખરીદ વેચાણની, નફો કમાવાની સ્વતંત્રતા છે, બુર્જવાની સ્વતંત્રતા. મજૂર માટે તો એ ઘણીવાર શોષણ સહન કરવાની સ્વતંત્રતા બની જાય છે. કુટુંબ વિશે તેઓ પૈસાદાર વર્ગના કુટુંબની ટીકા કરે છે કે તે પૈસા અને વારસા પર ટકેલું છે, જ્યારે ગરીબ મજૂરોના પારિવારિક સંબંધોને તો મૂડીવાદે, ફેક્ટરી પરિસ્થિતિઓએ છિન્નભિન્ન કરી નાખ્યા છે.
અને રાષ્ટ્ર વિશે?
રાષ્ટ્ર વિશે એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે, મજૂરોને કોઈ દેશ નથી. એનો અર્થ એવો નથી કે એમને પોતાના વતન પ્રત્યે પ્રેમ નથી, પણ એમનો મુદ્દો એ છે કે મૂડીવાદ પોતે જ રાષ્ટ્રીય સરહદો ઓળંગી રહ્યો છે અને દુનિયાભરના મજૂરોના જે મૂળભૂત આર્થિક હિતો છે એ તો સમાન જ છે. શોષણ સામેની લડાઈ આંતરરાષ્ટ્રીય છે.
અને ક્રાંતિ પછી શું થાય એના માટે મેનિફેસ્ટોમાં કેટલાક સૂચનાઓ પણ આપેલા છે ને, 10 મુદ્દા જેવું કંઈક?
હા, એ અંતિમ સમાજ નથી પણ સંક્રમણ કાળ માટે ધીમે ધીમે વર્ગવિહીન સમાજ તરફ જવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે, જેમ કે પ્રગતિશીલ આવકવેરો એટલે અમીરો પર વધુ ટેક્સ, વારસાહક નાબૂદ કરવો, બેન્કો અને પરિવહન પર રાજ્યનું નિયંત્રણ, બધા બાળકો માટે મફત શિક્ષણ, આવા બધા.
પણ આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય શું?
અંતિમ ઉદ્દેશ્ય છે એક વર્ગવિહીન સમાજ સુધી પહોંચવાનો, એક એવો સમાજ જ્યાં રાજ્યની એટલે કે સરકારની પણ જરૂર ન રહે, કારણ કે કોઈ એક વર્ગે બીજા પર શાસન કરવાનું રહેતું નથી, અને જ્યાં પેલું વાક્ય ફરી યાદ કરીએ, દરેકનો મુક્ત વિકાસ એ બધાના મુક્ત વિકાસની શરત બને.
બરાબર, તો આ બધા વિચારોમાંથી મુખ્ય સંદેશ શું તારવી શકીએ જે આજે પણ વિચારવા જેવા હોય? પહેલો તો મને એ જ લાગે છે, ઇતિહાસને વર્ગ સંઘર્ષની નજરે જુઓ. આ વિચાર શું આજે પણ ભારતમાં કે ગુજરાતમાં જે સામાજિક ભાગલા છે, જાતિ, ધર્મ કે પછી અમીરી, ગરીબી, એમને સમજવામાં કઈ રીતે મદદ કરી શકે? શું આર્થિક કારણો આ બધા પાછળ કામ કરે છે?
ચોક્કસપણે, આ એક અલગ દૃષ્ટિકોણ આપે છે. એવું નથી કે આ એકમાત્ર કારણ છે, પણ આર્થિક પરિબળ કેટલું મહત્વનું છે એના પર ધ્યાન દોરે છે. બીજો મુખ્ય સંદેશ છે, મૂડીવાદના પોતાના વિરોધાભાસ એ વિકાસ પણ કરે છે, નવી વસ્તુઓ પણ લાવે છે, પણ સાથે સાથે સંકટ, અસમાનતા, બેરોજગારી જેવી સમસ્યાઓ પણ લાવે છે.
હા, આપણે આપણા શહેરોમાં જોઈએ છીએ ને, ક્યારેક બહુ તેજી હોય, બધે બાંધકામ ચાલતું હોય અને પછી અચાનક મંદી આવે, અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધતી જ જતી દેખાય. મેનિફેસ્ટો કહે છે કે આ કોઈ અકસ્માત નથી પણ સિસ્ટમના સ્વભાવનો જ ભાગ છે.
બરાબર. ત્રીજો મુદ્દો છે મજૂર વર્ગની ભૂમિકા. આજે ભલે પ્રોલેટેરિયત શબ્દ ઓછો વપરાતો હોય, પણ કામદારોના હક્કો, લઘુત્તમ વેતન, કામ કરવાની પરિસ્થિતિઓ અને હવે તો નવા જે ગિગ વર્કર્સ છે, ઓનલાઈન પ્લેટફોર્મ માટે કામ કરતા લોકો, એમની સમસ્યાઓ વિશે આપણે સતત સાંભળીએ છીએ. મેનિફેસ્ટો સામૂહિક સંગઠન અને પોતાના હક્કો માટે લડતના મહત્વ પર ભાર મૂકે છે.
ચોથો મુદ્દો, પેલી ખાનગી મિલકતની વાત. એ સ્પષ્ટતા મહત્વની છે કે ધ્યાન ઉત્પાદનના સાધનો પર છે, વ્યક્તિગત વપરાશની વસ્તુઓ પર નહીં. આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણા દેશમાં જે કુદરતી સંસાધનો છે, જમીન, પાણી, જંગલ, ખનીજ, એ કોના હાથમાં હોવા જોઈએ, એનો ઉપયોગ કોના લાભ માટે થવો જોઈએ. જાહેર સેવાઓ જેમ કે શિક્ષણ, આરોગ્ય, પરિવહન, એનું ખાનગીકરણ કેટલું યોગ્ય છે, આ બધા પ્રશ્નો આ મુદ્દા સાથે જોડાયેલા છે.
અને પાંચમો, પેલી આંતરરાષ્ટ્રીયતાવાળી વાત, મજૂરોને કોઈ દેશ નથી. આજે જ્યારે દુનિયા ગ્લોબલાઇઝેશનથી એટલી બધી જોડાઈ ગઈ છે, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, વૈશ્વિક સપ્લાય ચેઇન, શ્રમિકોનું સ્થળાંતર, આ બધું જોતા એ વિચાર વધુ સુસંગત લાગે છે. શું દુનિયાભરના કામદારોની સમસ્યાઓ અને હિતો ખરેખર જુદા છે કે પછી મૂળભૂત રીતે સમાન છે?
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, શક્તિશાળી છે.
હા, બિલકુલ. જેમ કે પેલું પહેલું જ વાક્ય, અત્યાર સુધીના તમામ સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ એક જ લીટી જો તમે એને ગંભીરતાથી લો તો ઇતિહાસને જોવાની આખી રીત બદલી નાખે છે. ફોકસ રાજા મહારાજા કે યુદ્ધો પરથી હટીને સમાજના આર્થિક પાયા અને વર્ગોના સંઘર્ષ પર આવી જાય છે.
અને બીજો એક ધારદાર વિચાર, આધુનિક રાજ્યની કારોબારી સમિતિ એ સમગ્ર બુર્જવાના સામાન્ય કાર્યોનું સંચાલન કરતી સમિતિ માત્ર છે. આ થોડું કડક લાગે પણ એ કહેવા માંગે છે કે સરકાર ક્યારેય સંપૂર્ણ તટસ્થ નથી હોતી. એ મોટાભાગે શાસક આર્થિક વર્ગના હિતોનું રક્ષણ કરે છે. આ રાજકારણ અને પૈસાના ગઠબંધન પર સીધો સવાલ ઉઠાવે છે.
પછી પેલી ભવિષ્યવાળી જેવી વાત, બુર્જવા વર્ગ જેનું ઉત્પાદન કરે છે તે સર્વપ્રથમ પોતાના કબર ખોદનારાઓ એટલે કે પ્રોલેતારિયત છે. તેનું પતન અને પ્રોલેતારિયતનો વિજય બંને અનિવાર્ય છે. આ એક બહુ મોટો દાવો છે. એ દર્શાવે છે કે માર્ક્સ અને એંગલ્સ માનતા હતા કે મૂડીવાદ પોતાના આંતરિક વિરોધાભાસોને કારણે જ ખતમ થશે.
અને પેલી આશાવાદી વાત પણ છે, એક એવું સંગઠન હશે જેમાં દરેકનો મુક્ત વિકાસ એ બધાના મુક્ત વિકાસની શરત છે. આ સામ્યવાદી સમાજ કેવો હશે એની એક ઝલક આપે છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજની ભલાઈ એકબીજાના પૂરક હોય, વિરોધી નહીં.
અને અંતે પેલો જગવિખ્યાત નારો જેણે દુનિયાભરના આંદોલનોને પ્રેરણા આપી છે, પ્રોલેતારિયત પાસે તેમની સાંકળો સિવાય ગુમાવવા માટે કંઈ નથી, તેમની પાસે જીતવા માટે એક દુનિયા છે, દુનિયાના મજૂરો એક થાઓ. આ સીધું ક્રાંતિ, એકતા અને પરિવર્તન માટેનું આહ્વાન છે. એની અસર તો જબરજસ્ત રહી છે.
ભલે આ બધું 175 વર્ષ પહેલાં લખાયું હોય, પણ શું આજે આ વિચારોનો કોઈ વ્યવહારિક ઉપયોગ કરી શકીએ આપણા રોજિંદા જીવનમાં કે સમાજને સમજવામાં? દાખલા તરીકે અસમાનતાની વાત લઈએ. મેનિફેસ્ટો આપણને શીખવે છે કે ગરીબી કે અમીરીને ખાલી વ્યક્તિના નસીબ કે મહેનતનું પરિણામ ન માનીએ, પણ આખી આર્થિક વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે એના સંદર્ભમાં જોઈએ.
હા, જેમ કે માની લો કે કોઈ ફેક્ટરી છે, ત્યાં માલિકનો નફો દર વર્ષે વધતો જ જાય છે, પણ કામદારોનો પગાર વર્ષોથી માંડ વધે છે અથવા વધતો જ નથી. તો આ સ્થિતિને ખાલી એમ કહીને ન છોડી દેવાય કે માલિક હોશિયાર છે અને કામદારો આળસુ. મેનિફેસ્ટો અહીં વર્ગ સંબંધ, શોષણ અને મૂડી સંચય જેવા ખ્યાલો દ્વારા આ સ્થિતિનું વિશ્લેષણ કરવાનું એક સાધન પૂરું પાડે છે.
બીજું, ગ્લોબલાઇઝેશનને સમજવામાં.
બિલકુલ. માર્ક્સ અને એંગલ્સે જે રીતે વર્ણન કર્યું હતું કે મૂડીવાદ કેવી રીતે પોતાની જરૂરિયાત માટે દુનિયાભરમાં ફેલાશે, નવા બજારો શોધશે, ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય બનાવશે અને સ્થાનિક સંસ્કૃતિઓને પણ અસર કરશે, એ બધું આજે કેટલું સાચું લાગે છે. આજે આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ કે પછી કોઈ નાનો સ્થાનિક વેપારી વૈશ્વિક ઓનલાઈન પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરવા મથે, આ બધાને એ વૈશ્વિક મૂડીવાદના ફેલાવાના સંદર્ભમાં જોઈ શકાય જેની વાત મેનિફેસ્ટોમાં હતી.
ત્રીજું, મને લાગે છે કે પ્રચાર અને વિચારધારાને પારખવામાં પણ મદદ મળે. મેનિફેસ્ટો કહે છે કે સમાજમાં જે વિચારો સહજ લાગે, કુદરતી લાગે, કોમન સેન્સ જેવા લાગે, એ ઘણીવાર શાસક વર્ગના હિતોને જાળવી રાખતા હોય છે. આ આપણને થોડા શંકાશીલ બનવા પ્રેરે છે. મીડિયામાં શું બતાવાય છે, જાહેરાતો શું કહે છે, નેતાઓ શું વચનો આપે છે, એ બધા પાછળ કોના હિતો છે એવો સવાલ પૂછતા શીખવે છે.
ચોક્કસ. અને ચોથો ઉપયોગી ખ્યાલ છે પેલો પરાયાપણાનો, એલિયનેશન. કામ કરવા છતાં કામથી કોઈ આનંદ ન મળવો, કોઈ લગાવ ન રહેવો, જાણે આપણે કોઈ મોટા મશીનના નાના ભાગ હોઈએ. આજે ઘણી બધી નોકરીઓમાં, ઓફિસમાં કે ફેક્ટરીમાં કામનું એટલું બધું વિભાજન થઈ ગયું છે કે વ્યક્તિને ખબર જ નથી પડતી કે એ જે નાનકડું કામ કરે છે એનો આખરે અર્થ શું છે, મોટી વસ્તુમાં એનો ફાળો શું છે. આ પોતાના કામથી, પોતાની ક્ષમતાઓથી અને ક્યારેક તો સાથી કર્મચારીઓથી પણ વિમુખ થવાની લાગણી, એ આજે પણ ઘણા લોકો અનુભવે છે.
અને પાંચમું, કદાચ સૌથી મહત્વનું, સામાજિક બદલાવ કેવી રીતે આવે છે તે સમજવામાં. મેનિફેસ્ટો એ વાત પર ભાર મૂકે છે કે મોટા સામાજિક, આર્થિક કે રાજકીય ફેરફારો આપોઆપ નથી થતા, એના માટે લોકોનું ભેગા થવું પડે છે, સંગઠિત થવું પડે છે, અવાજ ઉઠાવવું પડે છે અને ક્યારેક સંઘર્ષ પણ કરવો પડે છે. ભારતના ઇતિહાસમાં જુઓ તો આઝાદીની લડત હોય કે પછી બીજા કોઈ સામાજિક ન્યાય માટેના આંદોલન, આ બધામાં સામૂહિક શક્તિ અને સંઘર્ષનું મહત્વ સ્પષ્ટ દેખાય છે.
મારા માટે આ પુસ્તક વાંચ્યા પછી કે એના પર વિચાર્યા પછી સૌથી મોટી શીખ એ છે કે કોઈ પણ સ્થાપિત વ્યવસ્થા પર જે ચાલે છે એમ જ ચાલશે એવું મનાય છે તેના પર સવાલ ઉઠાવવાની હિંમત કરવી, જેને પ્રણાલીગત ટીકા કહી શકાય. એટલે કે જે સમસ્યાઓ દેખાય છે એના મૂળ કારણો શું છે, શું એ વ્યક્તિગત નિષ્ફળતા છે કે પછી આખી સિસ્ટમમાં જ કંઈક ગડબડ છે. આ રીતે વિચારવું અને એ સમજવું કે મૂડીવાદ કોઈ કુદરતી કે શાશ્વત નિયમ નથી, પણ ઇતિહાસના એક તબક્કે બનેલી માનવસર્જિત વ્યવસ્થા છે અને જો એની શરૂઆત થઈ છે તો એ બદલાઈ પણ શકે છે અથવા એનો અંત પણ આવી શકે છે. આ વિચાર જ પોતે બહુ શક્તિશાળી છે.
અને મને જે વાત સ્ટશી ગઈ એ છે કે બુર્જવા વર્ગનું જે ચિત્રણ છે એમાં રહેલી બારીકાઈ. એમને ખાલી ખલનાયક નથી ચિતર્યા, એમની ક્રાંતિકારી ભૂમિકા પણ સ્વીકારી છે અને સાથે સાથે એમના દ્વારા થતા શોષણની વાત પણ કરી છે. એટલે કે ચિત્રણ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ નથી. અને બીજું, છેક એ જમાનામાં 1848માં જ્યારે રાષ્ટ્રવાદ ચરમ પર હતો ત્યારે દુનિયાભરના મજૂરોને એક થવાનું આહ્વાન કરવું એ કેટલું દૂરંદેશી હતું. અંતે એક સવાલ મનમાં રહી જાય છે જે કદાચ શ્રોતાઓએ પણ વિચારવા જેવો છે. આજની આટલી જટિલ દુનિયામાં જ્યાં ઓળખના બીજા ઘણા મુદ્દાઓ છે, જાતિ, લિંગ, ધર્મ, પ્રદેશ, પર્યાવરણ, આ બધાની વચ્ચે શું પેલો મૂળ વર્ગ સંઘર્ષનો ખ્યાલ હજુ પણ એટલો જ કેન્દ્રવર્તી અને ઉપયોગી છે કે પછી એને આજના સંદર્ભમાં નવેસરથી સમજવાની જરૂર છે? આ એક મોટો પ્રશ્ન છે.
બરાબર, વિચારવા જેવો મુદ્દો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.